તારીખ 15/10/1997, ડાયરીના બોલ નંબર 1067 અને 316 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 122.
સમયસારના 151-52 ગાથાના અમૃતચંદ્રાચાર્ય, જ્ઞાન મોહનો નાશ કરે છે અથવા જ્ઞાન થતા મોહ ઉત્પન્ન થતો નથી, અથવા જ્ઞાન જ મોક્ષનું કારણ છે. તે જ્ઞાન કેવું? કે પર પદાર્થથી ભિન્નતાનું જ્ઞાન, એટલે ભિન્નતાનો અનુભવ. જ્ઞાન એટલે અનુભવ. પર પદાર્થથી ભિન્નતાનો અનુભવ, પરની જડતાનું જ્ઞાન, અથવા પરમાં સુખ દુઃખ રહિતપણાનું જ્ઞાન. જ્ઞાન એટલે અનુભવ બધે લેવા. સહજ પરથી ઉદાસ થઈ, પરથી વિમુખ થઈ, સ્વસન્મુખ થાય છે ત્યાં જ્ઞાન, જ્ઞાનને સ્વયં, જ્ઞાન જ્ઞાનને એટલે સ્વયંને વેદે છે. સંભાવે સ્વસુખમય થઈને માત્ર જ્ઞાનપણે અથવા જ્ઞાન માત્રપણે રહેતા મોહ વિલય થાય છે. 270. હા, 270 ત્યાં પૂરો થઈ ગયો, એની વિષય સાથે નથી. પછી આમાં તો શ્લોક ટાંકીને જ લખ્યું છે. ઇત્થમ બુધવા જિનેન્દ્રસ્ય માર્ગમ નિર્વાણ કારણમ નિર્વાણ સંપદમ યાતિ વ્યસ્તમ વંદે પુનઃ પુનઃ. નિર્વાણ દશામાં સમસ્ત જગત તૃણ ભાષે છે. જે વિકલ્પોના વિરામનું કારણ છે, આખું જગત તણખલા જેવું ભાષે છે, ત્યારે બધા વિકલ્પો પછી શાંત થઈ જાય છે. પણ જગતમાં કોનો વિકલ્પ કરવો? પ્રસંગ વૃત્તિનું બળવાનપણું, અનંત આનંદમય સ્વસંગની રમણતાનું નિમિત્ત છે. પ્રસંગ વૃત્તિનું બળવાનપણું, અનંત આનંદમય સ્વસંગની રમણતાનું નિમિત્ત છે. સ્વશક્તિથી સ્થિત રહી પરમ પદ આરાધ્ય છે. પછી એ રીતે ઓલા માર્ગ, માર્ગ એ પ્રકારનો છે એમ જેવું છે. આ નિર્વાણનું કારણ છે. લોક સંજ્ઞાને શ્રદ્ધા સાથે સંબંધ છે. લોક સંજ્ઞા ઉપર શા માટે આપણે પહેલો છોડવાની વાત કરીએ છીએ કે એ શ્રદ્ધાને નુકસાન કરે છે. લોક સંજ્ઞાના પરિણામ શ્રદ્ધા સાથે સંબંધ ધરાવે છે. શ્રદ્ધાને નુકસાન થાય છે એમાં. જે લોકોના અભિપ્રાય ઉપર જીવે છે તેને પોતા ઉપર શ્રદ્ધા નથી. કઈ રીતે શ્રદ્ધા સાથે સંબંધ છે? કે એની શ્રદ્ધા ડિપેન્ડન્ટ થાય છે લોકો ઉપર. લોકો શું કહેશે, લોકો શું કહેશે, તને તારા સ્વરૂપની શ્રદ્ધાનું શું? પણ જેને પોતામાં શ્રદ્ધા છે તેને લોકોની પડી નથી હોતી. પોતે જયારે સન્માર્ગે ચાલે છે પછી એમાં લોકોના અભિપ્રાયનું શું કામ છે? આ તો એક સ્પેશિયલ લાઈન છે, આત્મકલ્યાણ છે, એક સ્પેશિયલ લાઈન છે. ભણવાની અંદર સ્પેશિયલ લાઈન નથી હોતી. ભાઈ આ ડોક્ટરી લાઈન સ્પેશિયલ લાઈન થઈ ગઈ, ભાઈ આ ફલાની ટેકનિકલ લાઈન છે સ્પેશિયલ લાઈન થઈ ગઈ, આર્કિટેક્ટની. શું ડોક્ટરોની અંદર તે આ ભાઈ હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે, આ ઓર્થોપેડિક સર્જન છે, શું ભાઈ આ ન્યુરો સર્જન છે, સ્પેશિયલ લાઈન થઈ ગઈ ને. સ્પેશિયલ લાઈનમાં સ્પેશિયલ લાઈન વાળો જે જાણતો હોય કે લોકો થોડું જાણે છે, તને તજજ્ઞ નહી જાણે, મને હાર્ટનો દુખાવો થાય તો હું લોકોને પૂછવા જાઉં કે મારે દવા કેવી રીતે કરવી, લોકોનો શું અભિપ્રાય છે આમાં, મારા હાર્ટના દુખાવા માટે લોકોનો શું અભિપ્રાય છે. લોકો તો બિચારા હાર્ટ ડિસીઝથી જાણશે, હાર્ટનો રોગ થાય તો લોકોને શું ખબર પડે, એને કઈ લોકોનો વિષય છે એમ, આત્મકલ્યાણ એ કઈ લોકોનો વિષય છે, એ તો એક સ્પેશિયલાઇઝ લાઈન છે આખે. હા, સમાજ પ્રતિબંધ લોકસંઘ, આપણે આપણું કલ્યાણ કરવું એની એક સ્પેશિયલ લાઈન જે અંદર પકડવી છે, એમાં લોકોના અભિપ્રાયને હું લેખાવાનો હતો, લોકો તો એથી અજાણ્યા છે એનાથી, એટલે એ બાબતમાં લોકોની દરકાર ન કરાય, તો લોકોની પડી ન હોય એમાં. બાબુલાલજી ને કીધું નીલકંઠ માં નતા આવ્યા, સુનીતાબેન ના ફાધર, લોકોને થોડી અક્કલ છે આ બાબતમાં, તે ગરમ થઈ ગયા હતા. તમે એમ કેમ કયો, લોકો વાત તો એમ જ છે, આમ છે. આમ જનતાને આત્મકલ્યાણ કરવું એ કઈ ખબર છે કેવી રીતે થાય, એમાં એનો અભિપ્રાય શું કામ આવે. તમને હાર્ટ ડિઝીઝ થાય છે ત્યારે લોકોની પાસે જાઓ છો કે હાર્ટ સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ છો? તમે એવું મિટિંગ બોલાવો છો સમાજને, ભાઈ મને હાર્ટનો દુખાવો થયો છે, તમારા લોકોનો શું અભિપ્રાય પડે છે? કોઈને પૂછ્યા વગર સીધા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ને ભાઈ પહોંચી જાઓ છો કે નહીં તમે? રતનલાલજી ને જીભનું કેન્સર થયું તો લંડન વિયા ગયા હતા, ઘરવાળાને કહેવા નહોતા રહ્યા, લંડનજીને ફોન કર્યો એને ઘરવાળાને, હું લંડન આવ્યો છું અને મને તકલીફ થઈ છે, કોઈ ટ્રીટમેન્ટ લેવા રોકાવાનો છું, ઘરવાળાને કહેવા નહોતા રહ્યા. સમાજની વાત તો એક બાજુ રહી, એ જમાનામાં કેન્સર ઓછું થતું હતું, એમને કેન્સર જીભનું કેન્સર હતો. ડૉક્ટર કહ્યું તમે જીભનું કેન્સર છે, એની સારામાં સારી ટ્રીટમેન્ટ ક્યાં થાય આખા વર્લ્ડમાં? તો કે લંડનમાં. સીધી એને લંડન ની ફ્લાઇટ પકડી લીધી, ઘરવાળાને કહેવા ન રહી હું લંડન જાઉં છું આ ટ્રીટમેન્ટ માટે. હજી સમાજ ની માંડવી છે લોકોને, તો સમાજ શું કહેશે? જીવ બચાવો તો, અને જીવ નથી બચાવવો એને, લોકોને જીવ બચાવવો તો એને, એવી વાત છે. પ્રયોજન નો ખ્યાલ આવ્યો તો કેવું માણસ પગલું ભરે છે, ઘણા વર્ષ સુધી ખેંચી કાઢ્યું, છેવટે પાછા કેન્સરમાં સપડાણા, હજી તો કઈ નાશ તો થતો નથી, છેલ્લે છેલ્લે કેન્સરમાં ગયા. એટલે જેને પોતામાં શ્રદ્ધા છે, તો પોતાના કાર્યમાં, પોતાની નિર્દોષતામાં, પોતાના માર્ગમાં, ઉપાયમાં જેને શ્રદ્ધા છે એને લોકોની પડી નથી. પોતાની નિર્દોષતા જ નિશંકતાનો આધાર હોવો જોઈએ. નિશંકતાનો આધાર પોતાની નિર્દોષતા. સત્યને બીજાના સર્ટિફિકેટની જરૂર હોય તો સત્ય પામ્યું ને અપંગ થઈ જાય, સત્ય જ રહેતું નથી. લોકોના અભિપ્રાયને ખરીદવા વાળા સત્યને વેચીને આત્મઘાત કરે છે, એટલે લોકોના અભિપ્રાય ઉપર ચાલે છે એને સત્યને વેચી નાખવું પડે. હા, બીજા સમાજ આમ કે છે, આપણે કેમ કરવું? સમાજ આમ કે છે, આપણે એમ ન કરવું. એ સત્યથી ચલિત થઈ જાય, આત્મઘાત કરે છે. શું કરે છે? સન્માર્ગથી છૂટીને આત્મઘાત કરે છે. તેવાના જીવનમાં શાંતિ કદી હોતી નથી, એને કોઈ દિવસ આત્મશાંતિ ન હોઈ શકે. સમ્યક માર્ગે ચાલનાર સ્વતંત્ર વિચારક, સાચા માર્ગે ચાલનાર, સમ્યક માર્ગે ચાલનાર સ્વતંત્ર વિચારક હોય તો જ એ સમ્યક માર્ગે ચાલી શકાય. સ્વતંત્ર વિચારક કોઈની પણ તમા કર્યા વિના, કોઈ દરકાર ન કરે, હું આમ સાચા માર્ગે ચાલીશ તો લોકોનું કઈ, કોકને આમ થશે ને કોકને આમ થશે ને, મારા ઘરમાં કોકને આમ થશે ને, કાંઈ નહીં, મારે મારા રસ્તે ચાલવું છે, એમાં હું કોઈની હળીબાર નહીં રાખું. તમારે મારે યારે રહેવું હોય તો રહ્યો ને ન રહેવું હોય તો કાંઈ નહીં, સીધી વાત, હું મારા રસ્તે ચાલવાનો છું, તમારા રસ્તે નથી ચાલવાનો. કોઈની પણ તમા કર્યા વિના મસ્તીમાં જીવે છે, એને પડી નથી હોતે, તેને કોઈ ઘટના કે દુર્ઘટના ચલિત કરી શકતી નથી. કોઈ પ્રસંગ, કોઈ દુર્ઘટના એટલે પ્રતિકૂળતા એને ચલિત કરી શકતી નથી. સર્વ પ્રસંગો માર્ગની દ્રઢતા થવામાં તેને ઉલટાના ઉપકારી થાય છે. પછી જે ઉદય આવે એ તો એને વધારે ઉપકારી થાય માર્ગ દ્રઢ થવામાં. સર્વ પ્રસંગો માર્ગની દ્રઢતા થવામાં ઉપકારી થાય, સાચી સમજણનો આવો સ્વભાવ છે. એ સાચી સમજણનો સ્વભાવ જ છે, ગમે તે પ્રસંગો આવે ને ઉપકારી થાય, નુકસાન ન દઈને જ જાય, લઈને ન જાય. માણસ કે ભાઈ ઘરાક આવે ને દઈને જવાનો છે, ભલે આપડે બે પછી શું છે માનવી તો, પણ કઈ દઈ ગયો કે લઈને ગયો એમ ગયો, વેપારી શું જોવે, દઈ ગયો ભાઈ, હા દરેક ઉદય આવવાનો છે, દઈને જવાનો છે, લઈને ન જ જવાનો. હવે પોતે અંદર થી શર્ટ ફેરવી નાખ્યો, માન ની અંદર શું છે, પવન ફરી જાય એટલે શર્ટ ફેરવી નાખે, હલેસા ન મારો આપણે, શર્ટ ફેરવો એટલે શર્ટમાં હવા ભરાય ને માનને ખેંચી જાય, ખાલી શર્ટ જ બદલવાનો, એની દિશા જ બદલવાની રહી, શર્ટ છે એ ફ્લેક્સિબલ હોય એની અંદર, જે બાજુનો પવન હોય એ બાજુ શર્ટ ફેરવી નાખે બસ. આની અંદર શું કર્યું કે પોતે અંદર થી શર્ટ ફેરવે, ઉદય આવો ગમે તે, પવન એક બાજુ નો છે, આત્મકલ્યાણ બાજુ જાય, એનું માન, એનું માન બીજી બાજુ જાય જ નહીં, ગમે બાજુ નો પવન ફરે ને, પવન એટલે ઉદય, ઉદય ગમે બાજુ નો ફરે, કારણ અંદર શર્ટ ફેરવી નાખ્યો એટલે આત્મકલ્યાણ બાજુ જ એનું માન જાય, બીજી બાજુ ન જાય. એ સાચી સમજણ છે, એ શર્ટ ફેરવી નાખ્યો. તે વાંચો તો વાંચો, આવી ગયો છે કે લોકસંજ્ઞાની ગંભીરતા એ વિચારવાની છે કે મારી શ્રદ્ધા સાથે આનો સંબંધ છે, શ્રદ્ધાનું નુકસાન મને ન પોસાય, ચારિત્રનું નુકસાન પોસાય, શ્રદ્ધાનું નુકસાન ન પોસાય, મોટી વાત છે. શ્રદ્ધા કા નુકસાન મને કહે કે જો આત્મશ્રદ્ધા આપને કોઈ સમ્યક દર્શન હૈ ઉસકો વિરોધ હમકો જાના પોસાતા નહીં, સમ્યક દર્શન કો સમીપ જાના હૈ, સમ્યક દર્શન સે દૂર નહીં જાના હૈ, તો લોકસંજ્ઞા સે તો સમ્યક દર્શન સે દૂર ચલે જાયેંગે, નુકસાન હમકો નહીં પોસાતા, એસા લેના હૈ. લોકો પર શ્રદ્ધા થઈ જાય, હા લોકો ઉપર શ્રદ્ધા થઈ, હા અને અભિપ્રાય ઉપર ચાલો એટલે એની શ્રદ્ધા થઈ તમને, તો તમને તમારા શ્રદ્ધા કરવાનું ક્યાં રહ્યું એમાં,
બધા પ્રતિબંધો નો શ્રદ્ધા સાથે સંબંધ છે.
આ સમાજ પ્રતિબંધ છે, પછી કુટુંબ પ્રતિબંધ આવે. કુટુંબ પ્રતિબંધ એ તે જ છે, અધોગતિમાં લઈ જાય છે. દ્રવ્ય દ્રષ્ટિ અર્થાત સમ્યક દર્શન, એનું મહત્વ પરમાર્થ માર્ગમાં અથવા અધ્યાત્મ માર્ગમાં સર્વાધિક નિરૂપણ થયેલું છે. એનું મહત્વ ઘણું છે, સમ્યક દર્શન નું મહત્વ ઘણું છે. કેમ કે સમ્યક દર્શન થતા જ્ઞાન સમ્યક, ચારિત્ર સમ્યક, પુરુષાર્થ સમ્યક, બધું સમ્યક, અનંતાગુણો સમ્યક, એટલે મૂળ છે, બધાનું મૂળ છે. મોક્ષનું મૂળ જ એ છે, દંશન મૂળો ધર્મો, ધર્મનું મૂળ પણ એ છે. તેમ સ્પષ્ટપણે અધ્યાત્મશાસ્ત્રોની શૈલીથી માલુમ પડે છે. અધ્યાત્મશાસ્ત્રો, કોઈ પણ અધ્યાત્મશાસ્ત્રો લ્યો તો એમાં સમ્યક દર્શનની મહત્તા સૌથી વધારે જોવા મળે છે. આ પરિણામ એટલે સમ્યક દર્શનના પરિણામ, સૂક્ષ્માતિ સૂક્ષ્મ આત્મ સ્વભાવ છે તેને, આત્મ સ્વભાવ માત્રને, એટલે એકલા સ્વભાવને જ, સ્વભાવને છોડીને કાંઈ નહીં, અહીંયા પૂરી થઈ ગઈ, સમાપ્તિ થઈ ગઈ એના વિષયને. સૂક્ષ્માતિ સૂક્ષ્મ એવો જે આત્મ સ્વભાવ, એ સ્વભાવ માત્રને પોતાની સ્વયંની વિશિષ્ટ કાર્ય પદ્ધતિ દ્વારા વિષય કરે છે. સમ્યક દર્શન આત્મ સ્વભાવને વિષય કરે છે, જ્ઞાન પણ આત્મ સ્વભાવને વિષય કરે છે, ચારિત્ર પણ આત્મ સ્વભાવમાં લીન થાય છે. પણ સમ્યક દર્શનને જે વિષય કરવાની પદ્ધતિ છે એ વિશિષ્ટ છે, ત્રણેયમાં એની પદ્ધતિ વિશિષ્ટ છે, નોખી છે. કે પોતાની વિશિષ્ટ કાર્ય પદ્ધતિ દ્વારા વિષય કરે છે અથવા અવલંબે છે. અવલંબન લેવાનો મુખ્ય ગુણ પણ શ્રદ્ધામાં છે. આમ તો જ્ઞાને અવલંબન લે છે, ચારિત્ર પણ અવલંબન લે છે, પણ મુખ્ય ગુણ શ્રદ્ધામાં છે. જાણે કે દ્રષ્ટિ અનંત ગુણ સમૃદ્ધ ખજાનાનો કબજો કરે છે, અને પરિણમનનો જે પ્રકાર છે, સ્ટાઇલ છે, કબજો કરવાની સ્ટાઇલ છે, દ્રવ્ય સ્વભાવને કબજામાં લે છે. હવે કયો જોઈએ, કબજો કરનાર મોટો કે કબજામાં આવી જનાર મોટો, એવું સમય દર્શન નો મહાત્મા છે. દ્રષ્ટિ સ્વરૂપ નો કબજો લઈ લે છે. સોગાનીજી શબ્દ એક જગ્યાએ આવ્યો છે, દ્રવ્ય સ્વભાવ છે, ભગવાન છે. અન્ય મતિમાં એક વાત પ્રસિદ્ધ છે કે ભગવાન ભક્ત ને વશ છે. ભક્ત એટલે ભક્તની ભક્તિને વશ છે. આમ તો ભક્તની ભક્તિને વશ છે. સમ્યક દ્રષ્ટિ છે એ સ્વરૂપની ભક્તિ છે. એને વશ થાય છે. ભગવાન આત્મ સ્વભાવ એને વશ થાય છે. 201 માં એમને એ વાત લીધી ને, પરમ પરબ્રહ્મ પરમાત્મા કેવળ નિર્વિકાર છે. વશ થવું ને વશ ન થવું એ તો વિકારી નું કામ છે. કોઈને વશ કરવા અથવા કોઈને કોઈના વશમાં આવી જવું એ તો વિકારી પરિણામ છે. અને પરબ્રહ્મ પરમાત્મા તો કેવળ નિર્વિકાર છે, છતાં પરાભક્તિ ની એ વશ છે, એવો અંતરંગમાં જેને અનુભવ કર્યો છે તેવો અનુભવ કરવાની જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. શૈલી જોરદાર છે. સ્વરૂપની ભક્તિ તો દ્રષ્ટિમાં છે સૌથી વધારે, ત્રણેય ગુણમાં સૌથી વધારે દ્રષ્ટિમાં છે ભક્તિ. કેમ કે જુદી જ નથી રહી વ્યક્તિ, દ્રષ્ટિ છે સ્વરૂપ, દ્રષ્ટિ સ્વરૂપથી જુદી રહી જ નથી શકતી. જ્ઞાનનો જ્ઞાન તો સ્વરૂપનું થયા પછી સ્વસંવેદનમાં અનુભવ કર્યા પછી બહાર જાય, અને સ્વરૂપ લીનતા થઈ સ્વાનુભવ કાળે તો પાછો બહાર નીકળીને રાખ થાય, દ્રષ્ટિમાં એમ ન થાય. દ્રષ્ટિ એટલે તો પકડ કરી જુદી રહી જ ન શકે એવું છે. એને દ્રષ્ટિને પૂછો, એક વાર તને જુદી પાડી દીધી હોય તો હું મરી જા, હું ન જીવી શકું, મારા પ્રાણ છૂટી જાય. એટલે સમય દ્રષ્ટિ ગુણ ન મરી જાય, મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. મરી ગઈ કે ન મરી ગઈ? એટલે દ્રષ્ટિને તમે પૂછો કે તારા પરમાત્માથી તને નોખી પાડી હોય તો કઈ શક્ય જ નથી, અને પછી જીવન રહેવાનું શક્ય નથી, તો હું જીવી જ ન શકું, તો એ વખતે જ મારા પ્રાણ ઉડી જાય. લક્ષ્મણજી નું એવું જ થયું ને કે હું રામચંદ્રજી થી જુદો ન રહ્યો, બીજું બધું મને પોસાય, અહીંયા થી જુદું રહેવું ન પોસાય મને. એમ રામચંદ્રજી એ નિર્ણય લઈ લીધો કે મારે 14 વર્ષ વનમાં જવું છે, 14 વર્ષ હું વનવાસ ભોગવીશ. એ સિવાય બીજો ઓલ્ટરનેટિવ હતો નહીં. નહીતર ભરત દીક્ષા લઈ લઈએ, અને ભરતની દીક્ષા લઈએ તો કઈ કઈ મરી જાય, એની બધી બહુ મોટી પંચાયત ઊભી થાય એવું હતો. એટલે એમને પોતા ઉપર વાત ઉતારી લીધી, કે કઈ માગ્યું નહોતું એવું, કે રામને 14 વર્ષ વનવાસ મોકલી દેજો. દશરથભાઈ કઈ માગ્યું નહોતું, એને તો ખાલી ભરતને રાજગાદી માગી હતી, અને રઘુકુળમાં એ સંભવ નહોતો કે પાટવી કુંવર બાજુ ઉપર રહીએ અને નીચેના ને રાજગાદી અપાય. એ ટેન્શનમાં આવીને ગુજરી ગયા દશરથ. વચન તો પાડવું પડે, વચન એને પાડવાની વાત હતી. પૂર્વ નીતિ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય ઉપર વચન ન જાય. મારું વચન તો જાય નહીં, આને કાંઈ ગાદીએ બેહાડાય નહીં, કરવું હું. ટેન્શનમાં ગયા, પૂરું થવાનું નિમિત્ત બન્યું. એ રામચંદ્રજી એ તોડ કાઢ્યો એનો, કે તું રાત તું ચલાવ, હું 14 વર્ષ ગયો જાઉં છું બહાર, પોસિબલ નથી મારાથી. કે તમે બેઠા હોય ને હું રાજસિંહાસન ઉપર બેહું, એ વાતમાં કઈ માલ છે? તો હું નહીં બેહું, બસ હું રાજસભામાં હોઉં તો તને વાંધો છો ને, હું ગુપ્તવાસમાં ગયો જાઉં છું. 14 વર્ષ વનવાસ એટલે ગુપ્તવાસમાં ગયો જાઉં છું, તો જંગલ સિવાય ગુપ્તવાસ ક્યાં મળે? મોટા પુરુષ છે એને કોણ ગુપ્ત રહેવા દે? અયોધ્યાના માણસો વળા બાળવા કોઈ પાછા જ વળે નહીં, એટલી બધી લોકપ્રિયતા. અયોધ્યાની પ્રજા, ભાઈઓ બહેનો બાળકો, એની મને વહેલા જ જાય, વહેલા જ જાય, રાત નથી, રાત નથી, ઓલા પગપાળા નીકળેલા. જો રથ ને સૈનિકો ને બધું લે અંગરક્ષકો તો ખબર પડી જાય કે આ તો રાજા રામ છે, એટલે તો પગપાળા એટલા નીકળ્યા. તો ઓલા કે અમે તમારે વાંય આવીએ, તમને ભલા વાત આવવા દેશો કે નહીં આવવા દો? ક્યાં સુધી વળાવવાનું? ગામનું પાદર ગયું, બીજું ગામ આવ્યું, ત્રીજું ગામ આવ્યું, કોઈ પાછા જ વળે નહીં ને? પાછા કેમ પાછા વળી શકીએ તો પાછા વળીએ ને? રોવે બહુ ગયો તો શું કરવું? પછી રાતોરાત ભાગી જાય છે બધા, સુઈ જાય રાતે, બધા સુઈ જાય ને પોતે સુઈ જાય કે આપણે આરામ કરીએ, રાત પડી ગઈ છે, બધા ઘસઘસાટ ઊંઘતા રવાના થઈ ગયા. એવી રીતે પ્રજાથી છૂટેલા લક્ષ્મણજી એ નક્કી કર્યું ભાઈ બોલાય. તો પછી ચરણ પાદુકા મૂકી, હું ગાદી ઉપર નહીં બેસું, તમારા તમારે ચાકડી આપતા જાઓ. આપણે ઘરમાં સ્લીપર પહેરે છે, એ જમાનામાં ચાકડી પહેરતા ઘરમાં, લાકડાની ચાકડી આવે ને, તમારે ચાકડી આપતા જાઓ. ને રાજ સિંહાસન ઉપર એ ચાકડી મૂકી, વહીવટ પોતે કર્યો, એડમિનિસ્ટ્રેશન પોતે કર્યો, પણ ગાદી ઉપર બેઠા હોય. લક્ષ્મણ કે મારે આવું, તમે જંગલમાં તો હું જંગલમાં, તમે મહેલમાં તો હું મહેલમાં, તમે જંગલમાં તો હું જંગલમાં, હું કઈ બીજું સમજો
નહીં.
ગુસ્સા વાળા બહુ હતા. રામચંદ્રજી નું કઈ ગડબડ થાય તો આમાં મારી નાખે, જીવતો ન રહેવા દે. દેવો એ કીધું કે રામચંદ્રજી તો ગયા સ્વર્ગમાં, તને મૂકીને હવે ક્યારું ના, પ્રાણ ઉડી ગયા એના, એટલો બધો અનુરાગ. હે, પ્રાણ ઉડી ગયા એના, એટલો એનો અનુરાગ. એમાં આ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ તો એમને એટલો અનુરાગ, છ મહિના ખંભે ફેરવા એને. તો એ ભાવે મોક્ષ ગયા, એટલો રાગ થયા પછી એ ભાવે મોક્ષ ગયા છે. અને રાગને તોડવાનો પુરુષાર્થ કેવી રીતે કર્યો હશે? 17,500 વર્ષ તો અયોધ્યાની ગાદી ઉપર બેસીને રાજ કર્યું છે, લંકાથી પાછા આવ્યા પછી, પછી પાછા પોતે રાજ્યની જોડા સંભાળી લીધી. 17,500 વર્ષ રાજ કર્યું છે, પછી દીક્ષા લીધી, દીક્ષા લઈને ધ્યાનમાં આવી ગયા, સિદ્ધાલયમાં બોલો. કેટલી એને એની પુરુષાર્થની વીરતા કેટલી હશે! એવા રાગ દ્વેષના પ્રસંગો બનેલા, રાવણ સાથે લડાઈમાં દ્વેષ, લક્ષ્મણજી પ્રત્યેનો રાગ, સીતાજી પ્રત્યેનો રાગ, પાછા વિતરાગ થયા, રાગ છોડીને પાછા વિતરાગ થયા. લક્ષ્મણજી જ્ઞાની નહોતા, જ્ઞાની નહોતા, પણ ભાવિ તીર્થંકર થવાના છે, ભવિષ્યના તીર્થંકર થશે. 63 લાખ પુરુષ વાસુદેવ હતા. જાણે કે અનંત ગુણ સમૃદ્ધ ખજાનાનો કબજો કરે છે, આ વચનાતીત વિકલ્પાતીત પરિણામ ઘણું સૂક્ષ્મ છે. તેથી આચાર્યોએ તેમજ સત્પુરુષોએ જ્ઞાનની પ્રધાનતાથી તેને દર્શાવવાનો અને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. કોને? સમ્યક દર્શનને સમજાવવાનો. તદુપરાંત દ્રવદ્રષ્ટિને પ્રદર્શિત કરતા વિશિષ્ટ શૈલીના વિધાનો પણ આ પરિણામના રહસ્યનો નિર્દેશ કરે છે. જે દ્રષ્ટિપ્રધાન કથનો અને વિધાનો આવે છે એનું પરિણમન કેવા પ્રકારનું છે એના ઉપર પ્રકાશ પાડે છે. તેમ જાણીને જ્યાં જ્યાં સત્શાસ્ત્રોમાં દ્રષ્ટિપ્રધાન શૈલીથી વચન પ્રયોગ થયા હોય ત્યાં ત્યાં અંતર્ગર્ભિત રહસ્યરૂપ અધ્યાત્મ તત્વના ઊંડાણમાં જવાનો પ્રયાસ કરવા યોગ્ય છે. કથનનો લાભ કેવી રીતે લેવો? પોતે એ વખતે અધ્યાત્મના ઊંડાણમાં જાય પ્રયત્ન કરીને. અનુભવ પદ્ધતિથી જીવના પરિણામમાં રહેલો જે દ્રષ્ટિનો વક્કર છે, દ્રષ્ટિનો વક્કર છે, કોઈને ગાંઠે નહીં, કેવળ જ્ઞાનને ગાંઠે નહીં, એનો વક્કર કેટલો તે સમજવા યોગ્ય છે, કે જેથી ધર્માત્માનું અંતર ઓળખી શકાય અને એની દ્રષ્ટિને સમજી શકાય. હા, એટલે એને અનુભવ તો પોતાને આવે છે ને, બીજા ગુણોનો અનુભવ તો થાય છે ને, પરિણામનો, જેમ આનંદનો અનુભવ થયો એમ દ્રષ્ટિ પરિણમે છે, તો એ તો એનું જ્ઞાન તો થાય છે કે નથી થતો? અનુભવ પદ્ધતિ જીવના પરિણામમાં રહેલો જે દ્રષ્ટિનો વકર છે તે સમજવા યોગ્ય છે. હા, ઠીક, એટલે ત્યાં મુમુક્ષુનું લેવું છે,
ધર્માત્માનું અંતર ઓળખી શકાય,
કે જેથી ધર્માત્માનું અંતર ઓળખી શકાય અને દ્રષ્ટિને સમજી શકાય. એટલે ઉલટી દ્રષ્ટિનો વકર કેવો છે એ પણ પકડવો. ઉલટી દ્રષ્ટિ જોવો ને, આત્માને ગણતી નથી, પોતાનો નિજ પરમાત્મા કેટલો દૂર છે એ જરાય દૂર નથી, છતાં ઊંધી દ્રષ્ટિ પડી છે તો એને સ્વીકારતી નથી, વકર છે, પર્યાયને સ્વીકારે છે, દ્રવ્યને નથી સ્વીકારતી, એનો વકર છે કે નહીં, પોતાના પરિણામનું અવલોકન કરે. જો અવલોકનમાં જાય તો એટલે સૂક્ષ્મ સુધી જાય, એટલી સૂક્ષ્મ સુધી અવલોકનમાં જાય, પકડે પોતાના પરિણામને. અવલોકનનો વિષય તો ઘણો પડખાવાળો છે, ઘણા પડખાવાળો છે. બીજા ગુણોના પરિણામને પણ સમજે અનુભવ પદ્ધતિથી, એ અવલોકનનો વિષય છે. એટલો વિભાવને સમજે, દોષને સમજે એમ નહીં, સ્વભાવને પણ સમજે. સ્વભાવ છે એ અનુભવ પદ્ધતિથી અવલોકનમાં સમજાય, એમાં દ્રષ્ટિનું પરિણામ સમજાય તો ધર્માત્માનું અંતર ઓળખાય અને એની દ્રષ્ટિ સમજી શકાય. રાગાદી વિભાવ પરિણામે જીવ વ્યાપે વ્યાપક ભાવે પરિણમન કરવા છતાં દ્રષ્ટિ અપેક્ષાએ તે પૂતગળના પરિણામ કહેવાય છે. રાગાદી ભાવમાં તો પોતાનો અનુભવ કરે છે, મને રાગ થયો, મને ક્રોધ થયો, દ્રષ્ટિ અપેક્ષા એને પૂતગળના જ પરિણામ કહે છે. જીવ વિકાર નથી કહેતા, છે જીવ વિકાર, દ્રષ્ટિ અને પૂતગળના પરિણામ કહે છે. કારણ કે સમ્યક દ્રષ્ટિને તેના સ્વામિત્વ ભાવે, તેનો સ્વામિત્વ ભાવે સ્વીકાર નથી, અથવા સમ્યક દ્રષ્ટિને રાગાદી ભાવ નથી, પોતાને છે જ નહીં એમ લે છે, તેથી બંધન નથી, વગેરે જે પ્રસિદ્ધ વાતો આવે છે તેમાં દ્રષ્ટિનું પરિણમન દર્શાવવાનો ઉદ્દેશ છે. એવા પ્રકારના કથનો આવે છે એમાં દ્રષ્ટિનું પરિણમનનો પ્રકાર કેવો છે એ દર્શાવવાનો ઉદ્દેશ છે. અર્થાત દ્રષ્ટિ સમ્યક થતા સ્વભાવે કરીને રાગાદી કરી શકાતા નથી, સ્વભાવે કરીને રાગાદી કરી શકાતા નથી, કરવા અશક્ય છે એવો સ્વભાવ છે, એવા સ્વયંના અકર્તાપણાનો સ્વીકાર અને અનુભવથી પોતે રાગાદીમાં વ્યાપતો નથી એવું પરિણમન વર્તે છે. હું વ્યાપતો નથી, દ્રષ્ટિ ફેર્યા પછી રાગ થાય તો હું ક્રોધમાં રાગમાં વ્યાપતો નથી, થાય છે, મારી બાજુમાં થાય છે, બાજુમાં જોડે થાય છે, મારામાં નથી થતા, મારા અસ્તિત્વમાં નથી.
પોતાની પોતાની વ્યાપકતાનું ભાન, સ્વભાવની મર્યાદા, ભાન સદાય નિરંતર વર્તાય.
અત્યારે પણ આપણે આપણી મર્યાદામાં જ રહીએ છીએ. જો મર્યાદામાં ન રહે તો કઈક ઉત્તર પાછળ થાય, વિકલ કરવો પડે છે. મર્યાદામાં જ રહેવાનું થાય. સહેજે સહેજે સ્વભાવની સર્વસ્વપણે આવી પકડ જે વિશિષ્ટ પ્રકારથી દ્રષ્ટિમાં થાય છે, સ્વભાવની સર્વસ્વપણે જે આવી પકડ છે અને એ જે જે પ્રકારના વિશિષ્ટપણું છે એમાં, તેનો ઉક્ત પ્રકારના કથનોમાં સંકેત હોય છે. આખે આખું નથી આવતું, જુદા જુદા સંકેતથી દ્રવ દ્રષ્ટિને સમજાવાય છે, સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અવલોકન
ની અંદર દરેક ગુણો નું પરિણમન છે, એ ઉલટું છે તો પણ એમાં સ્વભાવ ને સમજી શકાય એવું છે. અવલોકન કરવાની પોતાની સૂક્ષ્મતા જોઈએ, અભ્યાસ જોઈએ. સ્વભાવ સમજાય, સ્વભાવ સમજાય ત્યારે વિભાવ બરાબર સમજાય. નહીં તો જે દોષ આદિ વિભાવ જોયા છે એ બરાબર નથી. સ્વભાવ સમજાય ત્યારે વિભાવ સમજાય. યથાર્થ અવલોકનનો એક પાસો છે.
બરાબર, એટલે સૂક્ષ્મતા આવી જાય.
પ્રકારે પછી પરખ આવે ને, જાતિ જાતિ નો બેનો
અવલોકન થી અનુભવ પદ્ધતિ હોવાથી પરખ
આવે,
અનુભવ છે. એટલે એને સ્વભાવ નો કરતો લાગે છે.
બરાબર,
એમાંથી વેદના અનુભવ થાય છે.
સત્સંગમાં ભાઈ સાહેબ બોલ લીધેલો, શું કહેતા હતા
ભાઈ? એમ કહેવાય સ્વભાવ ને ઓળખો, પણ એ તો આઉટલાઈન છે.
બરાબર,
અને ઓળખો કેવી રીતે એની અંડરલાઈન છે.
હાજર,
બધા